એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દ પર વાત કરવાના છીએ જે આપણે ઘણીવાર સાંભળીએ છીએ, શહાદત,
માર્ટરડમ. હા, અને આ શબ્દ એની પાછળ ઘણું બધું છે, ખરું ને? લાગણીઓ, ઇતિહાસ, વિવાદો.
બિલકુલ. સમાચારોમાં જુઓ, રાજકારણમાં જુઓ, શહીદ શબ્દ વપરાય જ છે, ક્યારેક ગર્વ સાથે, ક્યારેક એમને એમ.
સાચી વાત. અને એટલે જ સમજવું જરૂરી છે કે આ ખરેખર છે શું, કોણ નક્કી કરે કે કોણ શહીદ, અને આનો ઉપયોગ શું છે, શા માટે.
અને આ સમજવા માટે આપણે આજે જુલિયન મિશેલના કામ પર ધ્યાન આપીશું. એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર છે.
હા, એમનું સંશોધન ખાસ કરીને ધર્મ, મીડિયા અને જે જાહેર જીવન છે એના પર કેન્દ્રિત છે.
એટલે આપણે એમના વિચારોના આધારે જોઈશું કે આ શહાદતનો ખ્યાલ એ કેવી રીતે બન્યો, કેવી રીતે બદલાયો, ને એનો ઉપયોગ કેવી રીતે થાય છે.
જુલિયન મિશેલની વાત એટલે ખાસ છે કારણ કે એ ખાલી ધર્મશાસ્ત્રી નથી કે ખાલી ઇતિહાસકાર પણ નથી.
હા, એમને ધર્મની તો ઊંડી સમજ છે જ,
પણ સાથે સાથે આ કોમ્યુનિકેશન અને મીડિયા સ્ટડીઝ એમાં પણ એમની માસ્ટરી છે.
એટલે એ માત્ર શું થયું એ નથી જોતા, પણ એની વાર્તા કેવી રીતે બની, કેવી રીતે ફેલાઈ, લોકો સુધી પહોંચી, ત્યારે એનો મતલબ શું રહ્યો, એ બધું તપાસે છે.
બરાબર. આ મીડિયાવાળો એંગલ છે ને, એ એમને જુદા પાડે છે. અને વળી એમનો અનુભવ પણ છે. બીબીસી માટે ડોક્યુમેન્ટરી બનાવી છે, ધાર્મિક જૂથો સાથે કામ કર્યું છે, એટલે એમની વાત ખાલી થિયરી નથી.
ઓકે, તો શહાદત પર એમનો મુખ્ય વિચાર શું છે, એમનું મેઇન કોન્ટ્રીબ્યુશન શું ગણાય?
મિશેલની સૌથી મોટી દલીલ એ છે કે શહાદત કોઈ એવી ફિક્સ્ડ વસ્તુ નથી કે કોઈ ખાસ રીતે મરે એટલે શહીદ. ના, એમ
તો શું છે?
એ કહે છે કે શહાદત એક સામાજિક રચના છે,
સોશિયલ કન્સ્ટ્રક્ટ
જેને કહીએ ને, એટલે કે સમાજ, સમુદાય, સમય, આ બધું મળીને એને ઘડે છે.
સામાજિક રચના એટલે થોડું સમજાવશો?
જરૂર. મતલબ કે શહીદ કોણ છે, એ મૃત્યુનો અર્થ શું છે, આ બધું ઘટનામાં પહેલેથી લખેલું નથી હોતું, એ તો બનાવવામાં આવે છે.
કોના દ્વારા?
સમુદાય દ્વારા, વાર્તાઓ દ્વારા, ઉજવણીઓ દ્વારા, અને ખાસ તો જે તે સમયનું મીડિયા હોય ને એના દ્વારા. મિશેલ કહે છે, શહાદત શોધવામાં નથી આવતી, એનું નિર્માણ થાય છે.
ઓહો, એટલે પાવર મૃત્યુમાં નથી, પણ મૃત્યુની સ્ટોરી કોણ કંટ્રોલ કરે છે એમાં છે.
બિલકુલ. આ શહીદનું લેબલ છે ને, એ બહુ પાવરફુલ છે. અને ઇતિહાસ જુઓ તો આ લેબલ કોને મળે એના પર હંમેશા ઝઘડા થયા છે, જાણે કોઈ રાજકીય કે ધાર્મિક ઇનામ હોય. મિશેલનો સવાલ જ એ છે કે ભાઈ, એક હિંસક, દુઃખદ મોત એ વિજય અને પ્રેરણાનું પ્રતીક કેવી રીતે બની જાય, આ ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય છે?
અને આનો જવાબ એ કોઈ એક ધર્મ પૂરતો નથી આપતા, ખરું ને?
ના ના, જરાય નહીં. એ ખ્રિસ્તી, ઇસ્લામ, યહૂદી, હિન્દુ, બૌદ્ધ બધા ધર્મો જુએ છે, સાથે સાથે રાજકીય શહાદત, ક્રાંતિકારી શહાદત, એ બધું પણ.
પ્રાચીનકાળથી લઈને અત્યાર સુધી?
હા, પ્રાચીનકાળથી લઈને આજના આતંકવાદ સુધી એ શહાદતને કમ્યુનિકેશન એટલે કે સંચાર અને અર્થનિર્માણના એક સ્વરૂપ તરીકે જુએ છે. એમનો એપ્રોચ છે ક્રિટિકલ માર્ટિરડમ સ્ટડીઝ.
ઓકે, તો ચાલો આ નિર્માણની જે પ્રક્રિયા છે એને થોડી વધુ સમજીએ. શરૂઆત ક્યાંથી થઈ, આ બધું બન્યું કેવી રીતે?
એમાં રસપ્રદ વાત એ છે કે જે મૂળ ગ્રીક શબ્દ છે માર્ટિસ, એનો અર્થ સાક્ષી થતો હતો, મરનાર નહીં.
અચ્છા, સાક્ષી.
હા, શરૂઆતમાં જે માણસ પોતાના વિશ્વાસ માટે, સત્ય માટે ગમે તેવી તકલીફ વેઠીને પણ ઊભો રહે, જુબાની આપે, એ માર્ટિસ. મૃત્યુ એનું છેલ્લું સ્ટેપ હોઈ શકે, પણ જરૂરી નહોતું.
પણ પછી આ અર્થ બદલાયો, સંકુચિત થયો.
હા, ખાસ કરીને જે શરૂઆતનો ખ્રિસ્તી ધર્મ હતો ત્યારે રોમન સામ્રાજ્ય બહુ સતાવતું હતું એમના અનુયાયીઓને, તો એ વખતે જે વિશ્વાસ માટે મરી જાય એના માટે આ શબ્દ વપરાવા લાગ્યો. પણ અહીં જ મિશેલનો પોઈન્ટ આવે છે કે એ મૃત્યુને શહાદત કોણે બનાવ્યું?
સમુદાય.
બરાબર, સમુદાયે. મૃત્યુ પોતે પૂરતું નથી, સમુદાયે એને અર્થ આપવો પડે, એને એક વીરતાભર્યું સ્વૈચ્છિક બલિદાન તરીકે રજૂ કરવું પડે અને એની વાર્તા કેવી પડે.
એટલે પેલી વાર્તા અને કથાનું મહત્વ અહીંથી જ શરૂ થાય છે.
એકદમ. અને આ વાર્તા કહેવાની પ્રોસેસ છે ને, એ ઘણીવાર એકદમ નાટકીય હોય છે. મિશેલ એને પવિત્ર નાટક કહે છે, જાણે શહીદ થનાર કોઈ સ્ક્રિપ્ટ ફોલો કરતો હોય.
જેમ કે? કેવી સ્ક્રિપ્ટ?
જેમ કે પેલું ન્યાયાધીશ સામે એકદમ નિડર થઈને બોલવું, અત્યાચાર થાય તો ચૂપચાપ સહન કરવો, છેલ્લે પ્રાર્થના કરવી, જાણે બધું નક્કી જ હોય.
અને મર્યા પછી? પછી નાટક પૂરું?
ના રે ના, પછી નાટક ચાલુ રહે, પણ કલાકાર બદલાઈ જાય. હવે મુખ્ય રોલ કોનો? સમુદાયનો.
અચ્છા, એ લોકો શું કરે?
એ લોકો શહીદના અવશેષો ભેગા કરે, સાચવે, હાડકા, લોહીવાળી માટી, પછી એમના જીવન વિશે વાર્તાઓ લખે, જેને હેજિયોગ્રાફીઝ કહેવાય. એમાં તો ઘણીવાર ચમત્કારોને બધું ઉમેરીને વાર્તાને વધારે પડતી શણગારે.
હા હા, એમને મહાન બનાવવા માટે.
બરાબર. પછી સ્મારકો બનાવે, મંદિરો બનાવે, વાર્ષિક તહેવાર ઉજવે. આ બધું શું છે? આ ખાલી યાદ નથી, આ તો શહીદનો સ્ટેટસ પાક્કો કરવાની અને સમુદાયની ઓળખ ટકાવી રાખવાની એક સતત ચાલતી પ્રોસેસ છે.
આમાં તો પેલી કથા અને માધ્યમો, એનો રોલ કેટલો બધો મહત્વનો બની જાય છે એ સ્પષ્ટ દેખાય છે. વાર્તા નહીં કહેવાય તો શહાદત બનશે જ કેવી રીતે?
ચોક્કસ. એટલે જ મિશેલ ભાર દઈને કહે છે કે શહાદતનો ઇતિહાસ અને સંચાર ટેકનોલોજીનો ઇતિહાસ, એ બંને એકબીજા સાથે જોડાયેલા છે. મીડિયા ખાલી રિપોર્ટ નથી કરતું, એ શહાદત બનાવવામાં ભાગ લે છે.
ઓહો, આ કેવી રીતે? સમય સાથે આ રોલ કેવી રીતે બદલાયો છે?
જુઓ, શરૂઆતમાં શું હતું? મૌખિક પરંપરા, વાર્તાઓ મોઢે મોઢે કહેવાતી, પછી હસ્તપ્રતો આવી.
એટલે વાર્તાઓ લોકલ રહેતી હશે, ધીમે ધીમે ફેલાતી હશે.
હા, પણ પછી આવ્યું પ્રિન્ટિંગ પ્રેસ, એણે તો ક્રાંતિ કરી દીધી. દાખલા તરીકે 16મી સદીમાં જ્હોન ફોક્સનું પુસ્તક આવ્યું, બુક ઓફ માર્ટર્સ.
હા, સાંભળ્યું છે.
એ પુસ્તક પ્રોટેસ્ટન્ટ ઇંગ્લેન્ડમાં બેસ્ટ સેલર બન્યું. એણે પ્રોટેસ્ટન્ટ શહીદોની એક આખી રાષ્ટ્રીય કથા ઊભી કરી દીધી અને એ પોલિટિકલ પ્રોપોગેન્ડાનું પણ સાધન બન્યું.
બાપરે. અને પછી ફોટોગ્રાફી આવી, ફિલ્મ આવી, અને હવે તો ડિજિટલ યુગ છે.
બરાબર. છબીઓ આવીને એટલે શહાદત ભાવનાત્મક રીતે વધારે પાવરફુલ બની. 20મી સદીમાં તમે જુઓ, નાગરિક અધિકાર ચળવળના ફોટા હોય કે યુદ્ધના, એ છબીઓ આખી દુનિયામાં આઇકોન બની જાય છે. અને હવે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા, એનાથી તો શહાદતની વાર્તાઓ તરત જ ગ્લોબલી બની પણ જાય છે અને ફેલાઈ પણ જાય છે.
આનું લેટેસ્ટ ઉદાહરણ તો કદાચ પેલું ઉગ્રવાદી સંગઠનો જે રીતે મીડિયા વાપરે છે એ જ છે ને?
દુર્ભાગ્ય. હા, આઈએસઆઈ જેવા ગ્રુપે જે રીતે હાઈ ક્વોલિટી વિડીયો બનાવ્યા, એનો ઉપયોગ ભરતી માટે, ડર ફેલાવવા માટે અને પોતાની આઈડિયોલોજીને શહાદતના નામે વેચવા માટે કર્યો.
ખતરનાક કહેવાય.
બહુ જ. આ બતાવે છે કે શહાદતની વાર્તા આજે કેટલી ઝડપથી અને કેટલી અસરકારક રીતે ફેલાવી શકાય છે અને એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે.
આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે શહાદત ખાલી ધાર્મિક ખ્યાલ નથી રહ્યો, એ તો રાજકીય હથિયાર પણ બની ગયું છે, સત્તા ટકાવવા માટે વપરાય ને ઉથલાવવા માટે પણ.
નિશંકપણે. સરકારો પોતાના માણસોને શહીદ ગણાવીને પોતાની વાતને વજનદાર બનાવે, તો બીજી બાજુ વિરોધ પક્ષો કે ક્રાંતિકારી જૂથો એમના લોકોના બલિદાનને શહાદત કહીને લોકોને જોડે, જુસ્સો વધારે.
એટલે શહીદનું લેબલ એક જાતની મોરલ કેપિટલ બની જાય છે.
એકદમ. એક નૈતિક મૂડી.
પણ જ્યાં શહાદતનો દાવો હોય ત્યાં એને પડકારતી બીજી વાર્તાઓ પણ હોય જ ને? એવું નથી કે બધા સ્વીકારી લે.
હંમેશા. જે એક પક્ષ માટે શહીદ છે એ બીજા પક્ષ માટે કંઈક બીજું જ હોય, એ લોકો એને બદનામ કરવાની પૂરી કોશિશ કરે.
એટલે લેબલ બદલી નાખે.
હા, કોઈ કહેશે દેશદ્રોહી, કોઈ કહેશે આતંકવાદી, કોઈ કહેશે ધર્મ વિરોધી, એના ઈરાદા પર સવાલ ઉઠાવે, એના મોતને યોગ્ય ઠેરવે. આ વાર્તાઓનું યુદ્ધ સતત ચાલ્યા કરે છે.
અને આ કોન્સેપ્ટ પોતે પણ સ્થિર નથી રહ્યો, બદલાતો રહ્યો છે. જેમ કે મધ્યયુગમાં પેલી ક્રુસેડ્સ, ધર્મયુદ્ધો વખતે.
હા, ત્યારે એનું લશ્કરીકરણ થયું, પછી આધુનિક યુગ આવ્યો, રાષ્ટ્રવાદ આવ્યો, એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓની શહાદતની વાતો આવી.
જેમ કે આપણા ભગતસિંહ.
બરાબર. અને આજે તો આપણે બિન સાંપ્રદાયિક શહાદત પણ જોઈએ છીએ, જેમ કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નેલ્સન મંડેલા,
એમને પણ શહીદ ગણી શકાય.
એમને રાજકીય કે સામાજિક કારણોસર લડતા જે સહન કરવું પડ્યું એને શહાદતના વ્યાપક અર્થમાં જોઈ શકાય. અન્યાય સામેના બલિદાન તરીકે પેલો મોહમ્મદ બુઆઝીઝી, જેના આત્મદાહથી આરબ સ્પ્રિંગ શરૂ થઈ હતી,
હા યાદ આવ્યું,
આ બધા એના ઉદાહરણો છે.
અને એક બીજું સૌથી કોમ્પ્લિકેટેડ પાસું, પેલું આત્મઘાતી હુમલાઓ જેને શહાદત ઓપરેશન્સ કહેવામાં આવે છે, એ બહુ સંવેદનશીલ મુદ્દો છે.
હા, એ સૌથી ચેલેન્જિંગ છે. મિશેલ એનો બચાવ નથી કરતા, પણ એને સમજવાનો પ્રયાસ જરૂર કરે છે. એ આવા કામો પાછળની જે વિચારધારા છે, જે ધાર્મિક દલીલો જે ઘણીવાર મુખ્યધારાથી અલગ હોય છે વપરાય છે, અને ભરતી માટે જે રીતે મીડિયાનો ઉપયોગ થાય છે એનું વિશ્લેષણ કરે છે.
સમજવા માટે, સ્વીકારવા માટે નહીં.
બરાબર, ઉદ્દેશ સમજવાનો છે.
ઓકે, તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય, શ્રોતાઓ માટે શું યાદ રાખવા જેવું છે, કયા મેસેજ છે?
મને લાગે છે ચાર મુખ્ય બાબતો છે. પહેલું કે શહાદત કુદરતી નથી, પણ નિર્મિત છે, એને બનાવવામાં આવે છે. જેમ આપણે કોઈને હીરો કે વિલેન કહીએ, એમ શહીદ પણ એક લેબલ છે જે સમાજ આપે છે.
ઠીક છે, પહેલો મુદ્દો. બીજું શું?
બીજું, કથા અને મીડિયાની જબરદસ્ત તાકાત. કોણ વાર્તા કહે છે, કેવી રીતે કહે છે, કયા મીડિયાથી કહે છે, એના પર બધો આધાર છે. અને આજના જમાનામાં જ્યાં ગમે તેટલી માહિતી ફેલાય છે, ત્યાં કોઈ પણ વાર્તાને એમને માની લેવાય નહીં, એને તપાસવી પડે.
ખૂબ અગત્યનું. ત્રીજો મુદ્દો?
ત્રીજું, શહાદત એક વિવાદાસ્પદ રાજકીય સાધન છે. એનો ઉપયોગ સત્તાવાળા પણ કરે અને વિરોધવાળા પણ કરે, પોતાના ફાયદા માટે. એટલે જ્યારે પણ કોઈ નેતા કે જૂથ બલિદાન કે શહાદતની વાત કરે,
ત્યારે આપણે અલર્ટ થઈ જવું જોઈએ.
હા, પૂછવું જોઈએ કે ભાઈ આનો હેતુ શું છે, કોને ફાયદો કરાવવો છે.
અને આ ત્રણેય મુદ્દા પછી ચોથો અને છેલ્લો સંદેશ
એ છે વિવેચનાત્મક વિશ્લેષણની જરૂરિયાત, ક્રિટિકલ થિંકિંગ. કોઈ પણ શહાદતના દાવાને બસ સ્વીકારી ન લેવાનો. એની પાછળ શું રાજકારણ છે, કેવી રીતે વાર્તા બનાવાય છે, શું ઈરાદા છે, એના પર સવાલ ઉઠાવવાની જરૂર છે.
બરાબર, આ ચાર મુદ્દા થયા. શહાદત નિર્મિત છે, કથા મીડિયાની શક્તિ, રાજકીય સાધન અને વિવેચનાત્મક વિશ્લેષણ.
હા, અને મિશેલના કામમાં છે ને કેટલાક વાક્યો જેવા વિચાર છે જે બહુ યાદ રહી જાય એવા છે.
હા, ચલો એના પર થોડી વાત કરીએ, મને પણ એ બહુ ગમ્યા.
એક છે જે મને બહુ સ્પર્શી ગયો, દરેક શહાદત કથા એક સાથે મૃત્યુ વિશેની વાર્તા અને જીવન માટેની વ્યૂહરચના છે. એટલે કે એ ખાલી ભૂતકાળની વાત નથી, એ તો અત્યારે જે જીવે છે એમને કંઈક કરવા, કંઈક માનવા, કોઈક રીતે વર્તવા માટે પ્રેરવાની કોશિશ છે, ભવિષ્ય ઘડવાનો પ્રયાસ છે.
વાહ, અને બીજો એક મહત્વનો વિચાર હતો મીડિયા વિશે.
હા, મીડિયા ફક્ત શહાદતનો અહેવાલ આપતું નથી, તે તેને બનાવવામાં ભાગ લે છે.
આ બહુ મોટી વાત છે.
મીડિયા ક્યારેય ન્યુટ્રલ નથી હોતું, એ જે રીતે રજૂ કરે છે એનાથી જ અર્થ બદલાઈ જાય છે.
સાચી વાત.
ત્રીજો વિચાર
એ હતો એનાલિસિસ માટેની દિશા. શહાદતને સમજવા માટે આપણે ફક્ત કોણ મરી ગયું એટલું જ નહીં, પણ કોણ, કેવી રીતે અને શા માટે યાદ કરે છે તે પૂછવું જોઈએ.
ફોકસ વ્યક્તિ પરથી હટાવીને એને યાદ કરનાર સમુદાય પર લાવવાની વાત છે.
ઓકે, મૃત્યુ કરતા સ્મરણની પ્રક્રિયા વધુ મહત્વની છે.
હા,
અને છેલ્લો એક વિચાર જે ચેતવણી જેવો છે, સૌથી ખતરનાક શહાદત કથાઓ તે છે જે ટીકાથી પર હોવાનો દાવો કરે છે.
એટલે કે
જ્યારે કોઈ વાર્તાને એટલી પવિત્ર બનાવી દેવામાં આવે કે એના પર સવાલ જ ન ઉઠાવાય, ત્યારે સમજવું કે એના પર સવાલ ઉઠાવવાની સૌથી વધુ જરૂર છે, એને ક્રિટિકલી જોવાની જરૂર છે.
બરાબર,
આ બધા વિચારો એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે, સામાન્ય માણસ આનો શું ઉપયોગ કરે?
સૌથી પહેલું અને મહત્વનું તો છે મીડિયા લિટરસી, મીડિયા સાક્ષરતા.
એટલે કે
જ્યારે પણ આપણે ટીવીમાં, છાપામાં કે વોટ્સએપ પર શહીદ, આતંકવાદી, દેશભક્ત, બલિદાન જેવા શબ્દો જોઈએ, ત્યારે તરત જ માની ન લેવું, થોભીને વિચારવું
કે ભાઈ આ શબ્દ કોણ વાપરી રહ્યો છે, શું કામ વાપરી રહ્યો છે, બીજો કોઈ એંગલ છે આમાં.
બરાબર. બીજું, આનાથી આપણને જે જટિલ સંઘર્ષો ચાલી રહ્યા છે દુનિયામાં એને સમજવામાં મદદ મળે.
કઈ રીતે?
જ્યાં શહાદતની વાર્તાઓ મુખ્ય હોય ત્યાં આપણે હિંસાને સપોર્ટ કર્યા વગર એની પાછળની પ્રેરણાઓ શું છે, લોકોનો ડર શું છે, આશાઓ શું છે એ સમજવાનો પ્રયત્ન કરી શકીએ. કદાચ એમાંથી કોઈ સમાધાનનો રસ્તો નીકળે.
અને
ત્રીજું, આપણે રાજકીય ભાષા પ્રત્યે વધુ સજાગ બની શકીએ. નેતાઓ કેવી રીતે આવા પ્રતીકો વાપરીને આપણી લાગણીઓ સાથે રમે છે, આપણને એકઠા કરે છે એ ઓળખી શકીએ, વધુ જાણકાર નાગરિક બની શકીએ.
સાચી વાત છે. આખી ચર્ચામાં મને જે વાત સૌથી વધુ અસર કરી ગઈ એ હતી કે શહાદત જેવો શબ્દ જે આપણને આટલો પવિત્ર અને લાગણીસભર લાગે એ પણ ખરેખર તો કેટલો માનવ નિર્મિત છે, પરિસ્થિતિ પ્રમાણે ઘડાયેલો છે, કોઈ એબ્સોલ્યુટ ટ્રુથ નથી.
મારા માટે જે સૌથી સ્ટ્રાઇકિંગ હતું એ કે ટેકનોલોજી કેવી રીતે આખા ખ્યાલને બદલી નાખે છે. વાત મોઢેથી કહેવાતી ત્યારથી લઈને આજના ટ્વિટર સુધી દરેક સ્ટેપ પર વાર્તા કહેવાની રીત બદલાઈ, અને એની સાથે શહાદતનો અર્થ, એની પહોંચ, એની અસર બધું જ બદલાયું. આ ટેકનોલોજી અને સ્ટોરીટેલિંગનો સંબંધ ખરેખર ગજબનો છે.
ખરેખર. અને આ બધી વાત આપણને એક સવાલ પાસે લાવીને મૂકે છે, નહીં કે મૃત્યુની આ વાર્તાઓ એ આપણા જીવતા સમાજોને કેવી રીતે ઘડે છે. અને આવી શક્તિશાળી વાર્તાઓ સાંભળતી વખતે અને કદાચ બીજાને કહેતી વખતે આપણી શું જવાબદારી બને છે, ખાસ કરીને જ્યારે એ વાર્તા હિંસા તરફ પણ દોરી જઈ શકે અને શાંતિ તરફ પણ.
આ બહુ મોટો સવાલ છે, વિચારવા જેવો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.